ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम मंगलम साधव सर्वे जैन धर्मोस्तु मंगलम मंगलम देव सर्वज्ञम निर्ग्रंथो गुरु मंगलम मंगलम वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कुक्षिरत्नम शब्दजेतरवात्मजम राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 18 डिसेंबर 2011 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 603 मुंबई जेठ सुद दसम रविवार 1951। ज्ञानी पुरुष ने जे सुख वर्ते छे ते निज स्वभाव में स्थिति नु वर्ते छे। बाह्य पदार्थ में तेने सुख बुद्धि नथी माटे तेते पदार्थ थी ज्ञानी ने सुख दुख आदि नु विशेषपणु के ओछापणु कही शकातो नथी। जो के सामान्यपणे शरीरना स्वास्थ्य आदिनी शाता अने ज्वर आदि थी असाता ज्ञानी अने अज्ञानी बन्ने ने थाय छे, तथापि ज्ञानी ने तेते प्रसंग हर्ष विषादनो हेतु नथी, अथवा ज्ञानना तारतम्यमा न्यूनपणु होय तो कंक हर्ष विषाद तेथी थाय छे, तथापि केवल अजागृतता ने पामवा योग्य एवा हर्ष विषाद थता नथी। उदय बड़े कंक तेवा परिणाम थाय छे, तो पण विचार जागृति ने लीधे ते उदय क्षीण करवा प्रत्ये ज्ञानी पुरुषना परिणाम वर्ते छे। एक पत्र में कृपाणु देवे लख्यु छे के महात्माना योगे तेमनी अलौकिक दशानु ओळखाण करू दर्शन करू बस जो आ एमनी अलौकिक दशा एमनी अंतरंग दशा एमनू दर्शन करू। जीवने हजू ज्ञानी पुरुषनी आंतरिक दशा अलौकिक दशा अंतरंग दशा એનું ઓળખાણ થયું નથી। ઓળખાણ થાય તો જ્ઞાની પુરુષનો આશ્રય થાય। જ્ઞાની પુરુષને સુખ વર્તે છે, હવે આ વાક્યમાં જ અહીંયા આપણે તો પ્રશ્ન આવીને ઉભો રહીએ કે જ્ઞાની પુરુષને સુખ વર્તે છે। આપણે કોઈ આપણા સગા સંબંધી એની ઓળખાણ આપી પછી શું કહે, બહુ સુખી છે। સુખી છે એટલે સાધન સામગ્રી પૈસો આવક સંપત્તિ સમૃદ્ધિ બહુ સુખી છે। અને આપણે કોઈ જ્ઞાની પુરુષને જોઈ સંતને જોઈને પછી આપણે એમ કહેવા જઈએ ખરું આ સુખી છે, ઘર નથી, કપડાં નથી, ખાવા પીવાના ઠેકાણા નથી, રસોડા નથી, આને કેવી રીતે સુખી કહેવા, છતાં દુઃખી નથી કહી શકતા આપણે, એટલું આપણે હિંમત નથી કે નહીં દુઃખી છે. મહાત્માઓ, સાધુ સંતો, મહાશક્તિઓ આ બધા દુઃખી છે. અને આપણે જે આપણી ઓળખાણ કરાવીએ છીએ મિત્રોની સંબંધીઓની, એમાં સુખી કોણ? અને એ બિચારો હમણાં સુખી નથી, જરાક એમને હમણાં ઠીક નથી રહેતો, હમણાં બધું જરાક અઠીક છે. ત્યાં આપણે બાહ્ય સંપત્તિ, બાહ્ય સુખ સાધન, ભૌતિક સંપત્તિ, ભૌતિક સાધનો, ભૌતિક સામગ્રી, એની અપેક્ષામાં જગતના જીવોના સુખ દુઃખની કલ્પના કરીએ છીએ. જ્ઞાની પુરુષના સુખ દુઃખનો આધાર શું? તો કે છે, જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે આપણે એને દુઃખી કહેતા નથી, કારણ કે આપણને ખબર છે કે એ દુઃખી નથી. આપણને એ પણ ખબર છે કે એની પાસે કોઈ સંપત્તિના સાધનો નથી, કોઈ વૈભવ નથી, કોઈ ધન નથી, કોઈ આભૂષણ નથી, કોઈ વસ્ત્રો નથી, કોઈ ભંડાર નથી એની પાસે, છતાં આપણે એને દુઃખી નથી કહી શકતા. પણ સુખી સુકામ છે એ આપણને ખ્યાલ નથી કે આ સુખી કેવી રીતે. યશો વિજયજી મહારાજ અધ્યાત્મસારની અંદર લખે કે જ્ઞાની પુરુષના સંયમના એક વર્ષનું સુખ એ અનુત્તર દેવના વિમાનના સુખ કરતા પણ અનંત ગણું હોય છે. અને સિદ્ધ પુરુષના સુખનું વર્ણન કરતા તો લખે છે કે આ લોકના, ત્રણેય લોકના તમામ પદાર્થોના સુખનો સરવાળો કરીએ તો પણ તે પાંગડું લાગે, ફીકું લાગે. આત્માના અનંત સુખ સામે આ ફીકું લાગે. સુખની કલ્પના આપણને બેસતી નથી, સુખની વ્યાખ્યા આપણને સમજાતી નથી. હજુ સુખ માટેની દ્રષ્ટિ બાહ્યમાં છે, પદાર્થમાં છે, સંયોગમાં છે, સંબંધમાં છે, સંગમાં છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, સિદ્ધ ભગવાન સુખી કે દુઃખી? તો કે સુખી. મહાત્માઓ સુખી કે દુઃખી? તો કે સુખી. પણ એના સુખનું કારણ શું? એ બધા કેમ સુખી? કશું જ ન હોવા છતાં, સર્વસ્વનો ત્યાગ કરવા છતાં, ચક્રવર્તીને જે સુખ નથી એ નિર્ગ્રંથ મુનિને સુખ છે, એનું સુખ ચડિયાતું છે, પણ સુકામ છે. આ સુખનો આધાર શું છે? અહીંયા પરમ કૃપાળુ દેવ આ સમજાવે છે, જ્ઞાનીની અંતરંગ દશાનું ઓળખાણ આપે છે. અને આવી દશાવાન પુરુષો જ જ્ઞાની કહેવાય. જો સંસારના પદાર્થોના અભાવને એના પ્રભાવથી જો ચલિત વિચલિત થતા હોય તો એ જ્ઞાન દશાનું લક્ષણ નથી. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. એ પોતાના સ્વરૂપમાં, પોતાના સ્વભાવમાં સ્થિતિ, સ્થિરતા છે એનું. સ્થિર છે, અસ્થિર નથી. નિજ સ્વભાવમાં એની સ્થિતિનું વર્તે છે. નિજ સ્વભાવની સ્થિતિનું સુખ છે, કારણ કે નિજ સ્વભાવનો એક ગુણ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. સુખધામ છે એ નિજ સ્વભાવનો ગુણ છે, નિજ સ્વભાવની શક્તિ છે, સ્વરૂપની શક્તિ છે, સ્વરૂપની સત્તા છે. સુખ છે એ આત્માની સત્તા છે, પદાર્થની નથી. પદાર્થમાં સુખ આપવાની સત્તા નથી. પદાર્થનું સુખ જો સત્તા હોય એની પાસે તો જેની પાસે એ પદાર્થ હોય બધા સુખી હોય. પણ આપણો અનુભવ એ કહે છે કે પદાર્થ હોવા છતાંય લોકો દુઃખી છે, રોઈ મરે છે. એક જ પદાર્થ એકને સુખનું કારણ છે, એકને દુઃખનું કારણ છે. તો પદાર્થમાં સુખની સત્તા નથી, પુદ્ગલ પદાર્થમાં સુખ આપવાની સત્તા નથી. સુખનો ગુણ, સુખની સત્તા, સુખની શક્તિ એ જો કોઈ તત્વમાં હોય તો એ ચેતન તત્વ, આત્મતત્વ છે, સ્વયં જ્યોતિ સુખધામ. સુખધામ અનંત સુસંત ચહી. બધા સંતો જેની ઈચ્છા કરે છે અને દિવસ ને રાત જેની અંદર લીન રહે છે, એવું સુખનું ધામ તો પોતાનું સ્વરૂપ, પોતાની અંતરંગ સ્થિતિ, પોતાનો નિજ સ્વભાવની સ્થિતિ છે. જીવ નિજ સ્વભાવમાં નથી ત્યારે જ દુઃખી છે. જો જીવ સ્વભાવમાં સ્થિત છે તો સ્વભાવની સત્તા સુખ આપવાની છે. અને જ્ઞાની પુરુષો જો સુખી દેખાય છે, તો કેટલા પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિત છે. તો સુખનો માર્ગ સ્વભાવમાં સ્થિત થવું, તે ધર્મનું કામ સ્વભાવની ઉપલબ્ધિ કરવી અને ઉપલબ્ધિ કરાવીને તેમાં સ્થિતિ કરાવવી, તે અધર્મ. ગાંધીજીને કૃપાળુ દેવે જવાબ લખ્યો, ધર્મ એટલે શું, એમાં કે નિજ સ્વભાવની પ્રાપ્તિ કરાવે અને તેમાં સ્થિતિ કરાવે. તો કયો ધર્મ બળવાન કે જે નિજ પ્રાપ્તિ કરાવે અને લાંબા સમય સુધી ચિરકાળ સ્થિતિ કરાવે, આ બળવાન ધર્મ. આમાં બીજું કંઈ નથી, પોતાના ગુણમાં સ્થિત કરાવે. અને પોતાનો ગુણ સુખનું ધામ, સુખ એ પોતાનો ગુણ છે, સતસુખ. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સતસુખનો વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે. જગતના જીવો દુઃખી સુકામ છે તો પોતાના સ્વભાવથી દૂર છે માટે, પોતાના સ્વરૂપથી દૂર છે એટલા માટે, અને પરમા સુખની માન્યતા કરી છે. પોતાને ભૂલી ગયો છે, પોતે સુખ સ્વરૂપ છે એ વાત ભૂલાઈ ગઈ છે. પોતે પોતામાં સ્થિર થાય તો સુખનું ધામ છે, અનંત સુખનું ધામ છે એવનું વિસ્મરણ થયું છે. અને જગતના પદાર્થોની પાછળ એને મોહ છે, આસક્તિ છે, ભ્રાંતિ છે કે એમાં સુખ છે. આ પદાર્થ મળે તો સુખ, આ સંયોગ મળે તો સુખ, આ સંબંધ મળે તો સુખ, આ ભ્રાંતિ છે. અને આ જેને જેને મળે છે એને સુખ નથી મળ્યું પાછું, મળનારા બધાએ જ્યારે છોડ્યું છે ત્યારે એને સુખનો અનુભવ કર્યો છે. જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. જગતના જીવો, પ્રત્યેક જીવ સુખને માટે જીવે છે, સુખને માટે પ્રયત્ન કરે છે, સુખને માટે પુરુષાર્થ કરે છે. એની ઊંડે ઊંડે અભિલાષા આકાંક્ષા બધી સુખને માટે છે કે બધું કરીએ છીએ, દોડધામ કરીએ છીએ, બળતરા કરીએ છીએ, પણ ભાઈ સેના માટે? તો અંતરમાં તો એક જ છે કે સુખ જોઈએ છે, પણ સુખનું સ્વરૂપ સમજાતું નથી, સુખનો સ્ત્રોત સમજાતો નથી, સુખ ક્યાં મળે છે તે ખ્યાલ નથી. અને એને કારણે સુખની ભ્રાંતિની અંદર, જેમ મૃગજળ એની ભ્રાંતિમાં મૃગ પોતાનો પ્રાણ ગુમાવે, કસ્તુરી મૃગ એ કસ્તુરીની ભ્રાંતિમાં બાહ્ય શોધવામાં તરફડીને મરી જાય, એમ આ જીવને પોતાના અંતરમાં રહેલું સુખ, સ્વભાવની સ્થિતિનું સુખ એનું ભાન નથી. એટલે ક્યારે સુખને મેળવવા એ સ્વભાવમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરતો નથી, દોડધામનો કરે છે. જ્યારે જે એને સુખ વધારવું છે, સુખ વધુ મેળવવું છે, આપણે વધારે સુખી થવું છે, ત્યારે એને દોડધામ શરૂ કરી છે. એ શાંતિથી પગ વાળીને બેઠો નથી, પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવમાં સ્થિર થયો નથી. અહીંયા એટલું રહસ્ય આપે છે એક જ વાક્યની અંદર પણ. અનંતકાળથી આ જગતનો કોયડો છે, આખું જગતનું અર્થકારણ, રાજકારણ, આ બધું બધા સુખને માટે, અનંત જીવોની દોડધામ, આટલો બધો પુરુષાર્થ. માત્ર સૌને સુખ જોઈએ છે, દુઃખ કોઈને ગમતું નથી. નાના જંતુથી માંડી અને ચક્રવર્તી સુધી કોઈને દુઃખ જોઈતું નથી, પણ સુખનું સ્વરૂપ કોઈને સમજાયું નથી, જ્ઞાની પુરુષ સિવાય. અને આવા જ્ઞાની પુરુષ સમ્રાટ સિકંદરને પણ કહી દે, એલેક્ઝાન્ડરને કે આઘોરે, એ સંત એમ કહી શકે, એને સુખ વર્તે છે, સ્વભાવનું છે, અને ઓલો વિશ્વનો અધિપતિ છે, સમ્રાટ છે, પણ એને સુખ નથી. એ તો ચક્રવર્તી પણ વધતા વૈભવની પાછળ દોડતો છે, અને આ પોતાના સ્વભાવમાં સ્થિત છે. એ જે એને સુખ વર્તે છે, જો આપણને લાગે, આપણે વિચાર કરવો કે આ સંત મહાત્માઓ, આટલા યોગીઓ, જ્ઞાનીઓ, ધ્યાનીઓ, તપસ્વીઓ, સુખી કે દુઃખી? આપણે આપણા સંસારીઓનું જેમ નક્કી કરીએ છીએ કે આ સુખી છે, આ થોડોક સુખી છે, આ પાંચ વર્ષમાં ઘણો સુખી થયો, આ બહુ આગળ વધી ગયો, એમ વિચાર કરવો કે આ સંતો જ્ઞાનીઓ સુખી કે દુઃખી? તો એને જે સુખ છે એનું કારણ આપણે જે સુખની ગણતરી આપણે સંસારીઓમાં કરીએ છીએ, એવા કોઈ માપદંડ છે કે ભાઈ એનું મકાનો ઘણા છે, બંગલા ઘણા છે, ફેક્ટરી ઘણી છે, બેંક બેલેન્સ ઘણું છે, ચાર પાંચ ગાડીઓ છે, એનો વિદેશોમાં વગેરે બધી જગ્યાએ વેપાર છે? આવું તો કંઈ લાગુ નથી પડતું આને. અને આને આ સુખી કેવી રીતે કહેવા? આ સુખી કેવી રીતે? તો કહે છે તે નિજ સ્વભાવમાં સ્થિતિનું સુખ છે, એને વર્તે છે. એ પોતાના સ્વભાવમાં સ્થિત છે, જગતથી વિમુખ છે, જગતના પદાર્થો પ્રત્યેની એમની મોહાશક્તિ તૂટી ગઈ છે, એને પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ છે કે સુખ તો મારામાં જ છે, હું જેટલો મારામાં એટલો સુખી, હું જેટલો મારાથી બહાર એટલો દુઃખી. બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી, માટે તે પદાર્થે જ્ઞાનીને સુખ દુઃખ આદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. બહુ સ્પષ્ટ વાત, કેટલી સરળ, સચોટ અને છતાં સુગમ, સમજી શકાય કે બહાર પદાર્થમાં, બાહ્ય પદાર્થમાં તેને સુખ બુદ્ધિ નથી. અને આપણી જે અવળી મતી છે, વિપર્ય છે, તો આપણી સુખ બુદ્ધિ બાહ્ય પદાર્થમાં છે. પદાર્થનો સંગ થાય, પદાર્થની પ્રાપ્તિ થાય, પદાર્થ મળે તો સુખી, અને પદાર્થનો અભાવ થાય તો દુઃખી, પદાર્થ ઓછા થાય તો દુઃખી, પદાર્થનો વિયોગ થાય તો દુઃખી. કારણ કે આપણી સુખ બુદ્ધિ જે છે, જે વિપર્ય બુદ્ધિ છે, એ પદાર્થમાં છે. અને જ્ઞાનીઓને પદાર્થમાં સુખ બુદ્ધિ નથી. તે પદાર્થથી જ્ઞાનીને સુખ આદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. એટલે પદાર્થ વધારે હોય કે ઓછા હોય, એથી કરીને એનું સુખ વધારે અથવા દુઃખ વધારે એવું કહી શકાતું નથી. કારણ કે જ્ઞાનીના સુખને પદાર્થ સાથે કોઈ સંબંધ નથી. સંસારીઓને સુખની બધી જ ગણતરી, એનો બધો જ હિસાબ પદાર્થની માલિકી સાથે છે, પદાર્થના ભોગવટા સાથે છે, પદાર્થની પ્રાપ્તિ અપ્રાપ્તિ સાથે છે, પદાર્થના સંયોગ વિયોગ સાથે છે. આ આખી વાત જગતના જીવોના સુખની, અને આ બાજુ જ્ઞાનીને, એને પદાર્થમાં સુખ બુદ્ધિ નથી. એટલે એને કોઈ સુખ દુઃખ આદિનું વિશેષપણું કે ઓછાપણું પદાર્થ સાથે સંબંધિત નથી. પદાર્થ હોય તોય ભલે, ન હોય તો પણ ભલે. કારણ કે પોતે જો પોતાના સ્વરૂપમાં સ્થિત છે તો એ સુખી છે, એને સુખ વર્તે છે. જો કે સામાન્યપણે શરીરના સ્વાસ્થ્ય આદિથી શાતા અને જ્વર આદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે. આ જે વ્યાધિની, દુઃખની ઉપાધિનું એક કારણ આપ્યું છે, વ્યાધિનું શાતા અશાતા, આઠ કર્મની અંદર વેદનીય કર્મ એના બે ભાગ છે, શાતા અને અશાતા. એ શાતા અશાતા એ જીવની અંદર, આ શરીરના સંયોગની અંદર, એ સંયોગની અંદર કોઈ પણ પ્રકારની અશુભનો ઉદય થાય તો રોગનો ઉદય થાય, અશાતાનો ઉદય થાય. તો કે છે, શરીરના સ્વાસ્થ્યની અંદર શાતા અશાતા, જ્વર, તાપ વગેરે આવે, તાવ આવે, અનેક પ્રકારની વ્યાધિ તો અનેક પ્રકારની છે, એ થાય. એ જ્ઞાનીને અજ્ઞાની બંનેને થાય, બંનેને થાય. જ્ઞાન થવાથી પૂર્વ કર્મ નાશ પામતું નથી. આ જે વ્યાધિ થાય છે શરીરની અંદર, સ્વાસ્થ્યની અંદર જે ગરબડ થાય છે, તેનું કારણ આ જ્ઞાન હોવું ન હોવું એની સાથે સંબંધ નથી. એ જે છે એ શરીરની અંદર અશાતા વેદનીયનો ઉદય થાય છે. અશાતા વેદનીય એ અશુભ કર્મનું પરિણામ છે, શાતા વેદનીય એ શુભ કર્મનું પરિણામ છે. જ્ઞાન થયા પહેલા પૂર્વે બાંધેલા કર્મો, એનો વિપાક થાય એના સમયે, ઉદયમાં આવે તે સમયે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એ કર્મ ઉદયમાં આવે અને એ અશાતા જ્ઞાનીનું શરીર તપે, મ્લાન થાય, દુઃખી થાય, કંપ થાય, બધું જ થઈ શકે. તે જ્ઞાની અને અજ્ઞાની બંનેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે પ્રસંગ હર્ષ વિષાદનો હેતુ નથી. તકલીફ ક્યાં, ખૂબી ક્યાં? તો કે જ્ઞાનીને શરીરની અંદર વ્યાધિમાં સાતા અથવા અસાતા થવા છતાં એને હર્ષ વિષાદનો હેતુ નથી. જ્ઞાની એના શરીરની અંદરની વ્યાધિ સમયે એ વિષાદ અથવા શોકના, દેહાદીમાં હર્ષ શોકના પરિણામ જ્ઞાનીને થતા નથી. કૃપાળુદેવ એક આગળ એક પત્ર આવે છે, એમાં કહ્યું છે કે જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ કરવું હોય તો એમાં સહેલામાં સહેલી પદ્ધતિ અથવા તો કઈ એવી અવસ્થા, તો કે શરીરની અસાતા. દુઃખ આવે તો જ્ઞાની એ દુઃખને દૂર કરવાની પણ ચીવટ રાખતા નથી, એને એના શોકના પરિણામ થતા નથી. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. આ અસાતા વેદનીય તો બધાને આવે, કારણ કે પૂર્વનું બાંધેલા કર્મનો ઉદય છે, વિપાક છે, ફળ છે, પરિણામ છે, એ ભોગવવું પડે છે. પણ તે સમયે જ્ઞાનીને હર્ષ વિષાદના પરિણામ થતા નથી. સંસારી જીવને શરીર સાથે આત્મબુદ્ધિ હોવાને કારણે, જ્ઞાનના અભાવને કારણે એ શરીરને પણ સુખનું સાધન માને છે. એટલે શરીરમાં કંઈ ફેરફાર થાય છે તો એની અંદર એટલો બધો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની અંદર લેપાઈ જાય છે, એકત્વ કરે છે, રોગ સાથે એકતા બુદ્ધિ કરે છે, શરીર સાથે એકતા બુદ્ધિ કરે છે. હું મરી ગયો, મને આમ થયું, મારું હવે શું થશે, હવે આ મારી દશા શું થશે. તારી દશામાં તું ચિત્ત સ્વરૂપ, ચેતના સ્વરૂપ છો, એની દશા તો અજર અમર નિત્ય છો. આ જે કંઈ થઈ રહ્યું છે એ તો નશ્વર એવું શરીર જે જન્મ્યું છે ને જે મરવાનું છે એની અંદર ફેરફાર થાય છે, પણ આ ત્યારે એને એ બુદ્ધિ નથી. વિપર્ય બુદ્ધિ છે. દેહ તે હું, દેહમાં પોતાપણાનો ભાવ, એને સ્વરૂપ અંગેની જે સ્થિતિ છે એ સ્થિતિનો અંશ પણ ન હોવાને કારણે અજ્ઞાની આવા પ્રસંગે બેબાકડો થાય છે. અજ્ઞાની આવા પ્રસંગે આર્ત ધ્યાન કરે છે અને રોઈ મરે છે, અને નવા નવા કર્મો બાંધ્યા જ કરે છે, અનંત કર્મો બાંધે છે. હર્ષ વિષાદનો હેતુ નથી. શરીરની અસ્વસ્થતા જ્ઞાનીને હર્ષ વિષાદનો હેતુ નથી. આગળના એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે, આપણે આવી ગયું પત્ર, કે જ્ઞાનીને પણ રોગ વ્યાધિ ઉદય આવે તો જેટલા પ્રમાણમાં એને બોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ હોય એટલા પ્રમાણમાં એ રોગને એવી રીતે તે પ્રમાણમાં વેદે છે. વેદન થાય પણ વૈરાગ્ય અને બોધના આધાર ઉપર. બોધ એ છે કે હું શરીર નથી, શરીર નશ્વર છે, એના પુદ્ગલ પરમાણુઓમાં હાનિ વૃદ્ધિ થયા કરે કર્મ અનુસાર, હું એનાથી પર છું, હું શરીરમાં છું છતાં શરીર નથી, શરીરમાં છું છતાં શરીર નથી, શરીર ભિન્ન છે, હું ભિન્ન છું. જેને વેદના થાય છે તે ભિન્ન છે, જેમાં એ વેદનાનું કારણ ઊભું થયું છે તે ભિન્ન છે. આટલી ભિન્નતા, આટલી ભેદ બુદ્ધિ જ્ઞાનીને વિચારમાં વર્તે છે. જડ અને ચેતન, સ્વ અને પર, આની સ્પષ્ટ ભેદ રેખા, દેહ અને આત્મા, એ બંને તત્વ જુદા છે, એના લક્ષણ જુદા છે. પણ અજ્ઞાન હોવાને કારણે, એક બુદ્ધિ હોવાને કારણે, જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ દેહનો સ્વભાવ છે એ જીવ પદમાં જણાય છે, પોતામાં જણાય છે. મને થઈ ગયું, મને મરી ગયો, હું થઈ ગયું, આ કર્યું, તે કર્યું, અનેક પ્રકારનું એનું આર્ત ધ્યાન, એના આલાપ વિલાપ, એ શરીરમાં હુંપણાની બુદ્ધિ દ્રઢ હોવાને કારણે. અને હું કોઈ એક ચેતન તત્વ છું, સનાતન શાશ્વત નિત્ય સિદ્ધ શુદ્ધ સહજ એવું આત્મ સ્વરૂપ છું, આ એને ત્યારે ભાન રહેતું નથી. એને કઈ ન થાય, આવા તો કેટલા શરીર છોડ્યા, આવા તો કેટલા શરીર છોડ્યા, અનંત છોડ્યા, અને છતાંય તું તો એવો ને એવો છું, કેવો છું, સમતા, તારો એક પણ પ્રદેશ ઓછો થયો, હાનિ વૃદ્ધિ પામ્યો નથી, ઘસાયો નથી, ભૂલાયો, ખોવાયો, તું તો અખંડ ને અભેદ છો. નરકના દુઃખો સહન કરવા છતાં તારા પ્રદેશમાં કઈ ફેરફાર નથી. તારું જે દળ છે, સ્વરૂપ, આપણે જેને કહીએ ને શરીર બહુ ઘસાઈ ગયું, લેવાઈ ગયું, વજન ઉતરી ગયું, એ બધું આત્મામાં કઈ નથી થતું. એક અંશ પણ સમતા નામનો ગુણ જ્ઞાનીઓ સમજાવે છે કે આટલા નરકની યાત્રા કરી હશે તે, ભયંકર દુઃખો સહન કર્યા હશે, પણ તારા આત્માના ચૈતન્યની અંદર જે દળ છે, એનું કદ છે, એમાં એક પ્રદેશ પણ ઓછો વધતો થયો નથી. ચિંતા કરમાં સ્વરૂપની ઓળખાણ કર તો હર્ષ વિષાદ એને થતા નથી. અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષ વિષાદ તેથી થાય છે. જ્ઞાનની દશા તારતમ્યતા ઉપર છે. ચોથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધીનો ક્રમ છે, અને કેટલીય જગ્યાએ અભ્યાસ ન હોવાના કારણે બસ જ્ઞાની એટલે જ્ઞાની, જ્ઞાની એટલે કેટલો જ્ઞાની છે, રૂપિયે કેટલી આની, એ 15% જ્ઞાની, 25% જ્ઞાની, 30% જ્ઞાની, 40%, 50%, 60%, 70%, 80% કે હો, એનું જ્ઞાનનું તારતમ્યપણું કેટલું છે. એ જ્ઞાનના તારતમ્યપણાના આધાર ઉપર એને હર્ષ વિષાદ થાય છે. તો આ જ્ઞાનીની ઓળખાણ છે કે જેટલા પ્રમાણમાં હર્ષ વિષાદ થાય છે એટલા પ્રમાણમાં એની જ્ઞાનની ન્યૂનતા છે, પરિપક્વતા નથી, શુદ્ધતા નથી, પૂર્ણતા નથી. એ જ્ઞાની અલ્પ પ્રમાણમાં છે. અને કૃપાળુ દેવતે એક જગ્યાએ લખ્યું છે કે કહેવાતું સમ્યક જ્ઞાન એ કોઈ સમ્યક દર્શનનું કારણ નથી. આવા તો થોડા થોડા તો આયલા કરે સત્સંગના આધારે, આના આધારે એવું લાગે આપણને કે બહુ મોટો જ્ઞાની છે. જ્ઞાની નથી, એ તો એનું દુઃખના વેદનમાં ખબર પડે કે જ્ઞાનની માત્રા કેટલી છે. જ્ઞાનીને ચકાસવાનું એ દેહની પીડા વખતે, અને ત્યારે એની જો જ્ઞાનની તારતમ્ય પણ કેટલું છે એ તો કે છે, ત્યાં એને કંઈ હર્ષ વિષાદ થાય છે. દુઃખના પ્રસંગે, દેહના દુઃખ પ્રસંગે કૃપાળુદેવે સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાનીઓ એ દેહના દુઃખને દૂર કરવાની ચીવટ પણ લેતા નથી. અને અહીંયા તો એક છીક આવે તો 10 ડોક્ટરોને હાજર કરી દે. આ જ્ઞાનીનું લક્ષણ નથી. હાફડા ફાફડા આકડા બેવાકડા થાય, આ જ્ઞાનીનું લક્ષણ નથી. આની સ્થિરતા ડગે નહીં જો જ્ઞાનની તારતમ્યતા હોય તો. પણ આ તો પોતે ડગી જાય અને ચેલાની તો જાણી વાત જ મૂકી દો. ચેલા 10 ગણા ડગે, કારણ કે ચેલાને તો જ્ઞાનીના દેહમાં પ્રીતિ છે. અરે રે, ગુરુદેવને આમ થયું, શું થયું પણ હવે થાય, અસાતા વેદિનીનો ઉદય છે. પણ એ ચેલાને ત્યારે ક્યાં જ્ઞાન હતું? જેને દ્રષ્ટિરાગ હોય એને આત્મજ્ઞાન ન હોય, એટલે એનું ગણિત જુદું, સંસારીના ગણિતની જેમ જ. જેમ પોતાના એકના એક છોકરાને કઈ થાય તો શું થાય, પોતે હાફડો ફાફડો થઈ જાય. ઘણાની બાબતમાં કે ને કે એને ગમે એટલું થાય તો કાંઈ નહીં, પણ બેબલીને કાંઈ થાય તો તેનો બાપો ઊંચો નીચો થઈ જાય. તા પણ કેમ? તો કે મોહનું કારણ છે. દુઃખ પોતાને નથી થતું, પોતે તો હાજો હારો છે, પણ બેબલી પ્રત્યેનો મોહ એટલો છે, બાબા પ્રત્યેનો મોહ એટલો છે કે બાબાને કાંઈ થાય તો સૌથી વધારે અવ્યવસ્થિત કોણ? બાપુ અથવા દાદો. શું કામ? તો કે દુઃખ તો ઓલાને થયું છે, અને આ કેમ આવો થયો છે? તો કે મોહનું પ્રમાણ ગાઢ છે, ઘણું છે. એ એને શાંતિ ન આપી શકે, પોતાના પ્રભાવથી ન આપી શકે, કેમ કે પોતે અજ્ઞાનમાં છે. બહુ મુસીબત છે. આવું જ જેવા સંસારના સંબંધ એવા જ પરમાર્થમાં ગુરુ શિષ્યના કહેવાતા હોય ત્યાં સાચા જ્ઞાનની વાત અહીંયા થતી નથી. પણ જ્યાં લૌકિક, માત્ર લૌકિક દ્રષ્ટિએ જ ગુરુ શિષ્ય, એને શિષ્ય ને કહેવાય, એને ચેલા કહેવાય. સરસ બહુ શબ્દ છે કે આવા બધા શિષ્યો નથી, આ ચેલકાઓ છે બધા. અને ચેલકાઓ તો ગુરુની પાછળ ગાંગા હોય, શિષ્ય સ્થિર હોય. શિષ્ય તો ગુરુના અસાતા વેદનીય ઉદયને પણ જુએ અને ત્યારે ખ્યાલ કરે કે જ્ઞાન થાય તો પણ કર્મ તો ગમે તેને પણ છોડતું નથી. મહાવીરને પણ ઉપસર્ગ થયો, પરમ જ્ઞાનીઓને પણ આવા ઉપસર્ગ આવ્યા છે. શરીરમાં અસાતાના વેદનીના ઉદય પણ થયા છે. તો તે સમયે આખો શિષ્ય પરિવાર છે એ પણ જુએ છે કે ઓહો, કર્મનો બંધ કોઈને છોડતો નથી. વધારે જ્ઞાન પામે, વધારે જાગૃત થાય, વધારે સમજે, વધારે વિવેક આવે. પરંતુ જ્યાં આ અભાવ છે ત્યાં તો જ્ઞાનની તારતમ્યતામાં ન્યૂનપણું છે, કે તેથી કરીને કંઈક હર્ષવિષાદ થાય છે. પણ અહીંયા લખે છે કે તો પણ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. એ કેવળ અજાગૃત ન બને, મૂઢ ન બને જ્ઞાની હોય તો, તારતમ્ય પણ ઓછું વધતું હોય તો એની અંદર થોડા વિચલિત થાય. પરંતુ કેવળ અજાગૃત થાય, કેવળ શરીર લક્ષી થાય, એ જ્ઞાનીનું લક્ષણ નથી, એ જ્ઞાન દશાનું લક્ષણ નથી. જ્ઞાન દશાને સમગ્ર શરીરની અવસ્થા સાથે સંબંધ છે. જ્ઞાની એક વાત જુદી છે, એ વાચા જ્ઞાન ઉપર પણ આપણે જ્ઞાની ગણાવી દઈએ, પણ આ તો જ્ઞાન દશા. જ્ઞાન દશામાં રહેલો જીવ સ્થિતિમાં હોય, સાતામાં હોય, સમતામાં હોય, સ્થિરતામાં હોય, અજાગૃત ન હોય, કેવળ અજાગૃત, કેવળ અજાગૃત, માત્ર શરીર લક્ષિત ચિંતન, બસ એની જ આખી ઉપાધિ, સારવાર, શુશ્રુષા, દવા, ઉપચાર, આને ફોન, આને ફોન, આને કરો, આને બોલાવો, આ કરો, તે કરો, એની અંદર મય બની જાય, આ અજાગૃતિ છે. એ જગ્યાએ પોતે એનાથી પર રે, થોડું એનું તારતમ્યપણું, જ્ઞાનનું જેટલું ન્યૂનાધિકપણું છે, આ કાળ પણ એવો છે, સંઠાણ પણ નબળા છે, એટલે આવું ન્યૂનાધિકપણું તારતમ્યપણું હોઈ શકે છે. અને તેના પ્રમાણની અંદર એમ હોય, ઉદય બળે કંઈક તેવા પરિણામ થાય છે. કોઈક વાર ઉદય ઘણો આકરો આવે, બહુ આકરો આવે, અને એને કારણે એના પરિણામો દેખાય, પણ બહુ જ ઉપર છલા, તાત્કાલિક, સમય વર્તી જ એવા થાય છે. પણ વિચાર જાગૃતિની લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાની પુરુષના પરિણામ વર્તે છે. એની વિચારની જાગૃતિ તો એટલી બધી છે કે એ ઉદયને ક્ષીણ કરવા તરફ એના પરિણામ વર્તે છે, એ ઉદયને ક્ષીણ કરવા એના પરિણામ વર્તે છે. ઉદયને ક્ષીણ કેવી રીતે કરી શકાય? ભોગવી લેવાથી, જ્ઞાનની શક્તિથી. જ્ઞાનીઓને પણ આ વેદનાઓ હોય છે, એને ભોગવી લે છે, એને ઉદયને ક્ષીણ કરે છે. ઉદય એના સમય સ્થિતિ સુધી જ રહે છે, સમય પૂરો થતા ઉદય સમાપ્તતાને પામે છે. તો જ્ઞાની એના ઉદયને ક્ષીણ કરવામાં પોતાનું બળ વધારે છે. વિચારની જાગૃતિને લીધે જ્ઞાની ઉદયને ક્ષીણ કરવા તરફ એના પરિણામ છે, એ ઉદયની સામે પડવા તરફ એના પરિણામ નથી. આ આખી જ્ઞાની પુરુષની અદ્ભુત દશા પરમ કૃપાળુ દેવે આપી છે. જગતના જીવોને જ્ઞાની પુરુષની ઓળખાણ કરવી અને જ્ઞાનની ઓળખાણ, આપણે પણ જેટલા જેટલા પ્રમાણમાં આપણને આત્મજ્ઞાન હોય તેટલા પ્રમાણમાં આપણે દેહના વ્યાધિના હર્ષ વિષાદના પરિણામથી સ્વસ્થ રહી શકીએ, શાંત રહી શકીએ, સ્થિર રહી શકીએ. આ જ્ઞાનનું લક્ષણ છે, આ જ્ઞાનની તારતમ્યતાનું લક્ષણ છે. આમાં જ્ઞાની એટલે ત્યાગીની વાત, સર્વસંગ પરિત્યાગીની વાત કરી છે એવું નહીં, જ્ઞાની કોઈ પણ હોઈ શકે છે. પ્રત્યેક જીવ આત્મજ્ઞાન તરફનો પુરુષાર્થી, આત્મજ્ઞાન થયું આ બધા જ્ઞાની જ, એની વાત ચાલે છે. એટલે કોઈ મુનિ મહારાજની કોઈ એની કોઈ ચાલે છે એવું નથી. જ્ઞાની કહેતા જે જ્ઞાન, જેની જ્ઞાન દશા છે એની વાત છે. વાયુ ફેર હોવાથી વાહનનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વાહન ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વાહનને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાની પુરુષ મન વચન આદિ યોગને નિજ ભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે, તથાપિ ઉદય વાયુ યોગે યત્કિંચિત દશાફેર થાય છે તો પણ પરિણામ પ્રયત્ન સ્વધર્મને વિશે છે. આ બાહ્ય સંજોગોની વાત કરે છે. ઉદય બળ કેવો હોય છે આકરો? તો કે છે, સમુદ્રની અંદર વાહન ચાલ્યું જાય છે અને એને પોતાના સઢ વગેરે એવી રીતે ગોઠવા છે કે જે દિશામાં જવું છે એ દિશામાં જ વાહનની ગતિ ચાલે છે. પણ પવન આવ્યો, તોફાન થયું સમુદ્રમાં, આંધી આવી, શું થાય? પવનની દિશા બદલાઈ ગઈ, તો વાહણને જે તરફ જવું છે એની બંને પ્રતિકૂળ દિશા થાય, તો કા વાહન ત્રાસું જાય, કા વાહન પાછું ચાલે, આ દિશામાં જાય, એને જે દિશામાં જવું છે એ દિશામાં જે ગતિ કરતું હતું સામાન્ય રીતે એ ગતિ એની અટકી જાય છે, કારણ કે બહાર વાયુ ફેર થયો, પવનની દિશાનું તોફાન એને હવે એ દિશામાં નથી લઈ જઈ શકતું. એટલે એ વાહણ શું કરે છે, તો વાહણ ચલાવનાર પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વાહણને રાખવાના પ્રયત્નમાં જ રહે છે. તો એ શું કરે છે કે જે દિશામાં જવું છે તે દિશામાં જ ગતિ રહે એ પ્રકારનો પ્રયત્ન કરે. એટલે સડ સુકાન આ બધું ફેરવે વારંવાર, આ કુશળ નાવિક જે ખલાસી જેને કહીએ એની પાસે આ સમજ છે કે પવનની દિશા ગમે તે હોય તો પણ એને જે દિશામાં જવું હોય એ દિશા તરફ જ એ વાહનની ગતિને રાખવા માટે એ વાહનનું સુકાન બદલ્યા કરે વારંવાર, એ બદલે અને ઉપરના સઢથી પવનની દિશા પોતાને અનુકૂળ થાય એ દિશા ભણી જ વાહન જાય. એ માંડવીથી નીકળીને મુંબઈ જવું હોય તો મુંબઈ જ પહોંચે વાહન, પછી એ બે ત્રણ દિવસની અંદર ગમે તે વાયુ ફેર થાય તો આ કુશળ નાવિક આ ખલાસી આ એની ખૂબી છે, આ એનું જ્ઞાન છે કે વાયુ ફેર થાય ત્યારે પણ વાહણને પોતાને યોગ્ય માર્ગ છે તે ભણી જ વાહણને રાખવા માટે પ્રયત્ન કરે છે. એમ જ્ઞાની પુરુષ એની પાસે સાધન છે મન વચન આ બધા સાધનો, કાયાની અંદર રોગ છે પણ વચનમાં મનમાં, તો મન અને વચન કાયાથી ભિન્ન છે એ ખ્યાલ આવે. આપણે તો થાય કે ટાવાયો ચીડિયો થઈ ગયો, હમણાં રાડા રાડ કરશે, કારણ કે ત્રણેયમાં એકરૂપ છે. જ્ઞાની પુરુષ પોતાના મન અને વચનને જેમ પેલો નાવિક સઢ અને સુકાન દ્વારા વાહણને જે દિશામાં જવું હોય તે દિશામાં જ લઈ જવા માટે પ્રયત્ન કરે, એમ જ્ઞાની પુરુષ પોતાના મન વચનને પણ નિજ ભાવમાં સ્થિતિ કરવા માટે એમાં જ પ્રવર્તાવે. એની ગતિ આ છે, પોતાના ભાવમાં સ્થિત થવું, પોતાના સ્વભાવમાં સ્થિત થવું, સ્થિર રહેવું, આ એની ગતિ છે. તો જીવનની નાવ અત્યારે ચકડોળે ચડી છે, તોફાનમાં સપડાણી છે, શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો છે, તો તે સમયે પણ મન અને વચન, આ તો વચનથી આખા ઘરને ઉભા રાખે અને મનથી દુનિયાભરને દોષ આપે, આ ખોટો આ ખોટો, આને કારણે મને આ થયું, આને કારણે મને આ થયું, અને જ્યારે જુઓ ત્યારે કોઈ નક્કી અરે રે મારા અજ્ઞાનને કારણે મારા કર્મો મને આ વેદવા માંડ્યા છે. ગાય પદ સરસ ગાય, પદ અને સ્તવન ભક્તિ કરવી હોય ને ત્યારે તો જાણે એના જેવો કોઈ જ્ઞાની નહીં. કોઈ ભવના બાંધેલા મારા કર્મો જાગ્યા છે, કાયાના દર્દ રૂપે મને પીડવા લાગ્યા છે. આ બોલે પાછો કે મને તાવ આવ્યો છે કાલનો, પડી તારું અજ્ઞાન આ કર્મ ઉદયમાં આવ્યા છે, એ મારો જ દોષ છે, મારું જ અજ્ઞાન છે. એને બદલે ગોતે શું, કાલ અહીંયા ગયા હતા ને છાસ ખાટી હતી પણ નહોતી પીવી, આમાં આમ નાખી દીધું વધારે મરજો, અહીં આમ હતું. તો એને ગમે તે બહાનાબાજી બચાવબાજી દોષારોપણ એટલો એકો છે કે પોતાની કંઈ પણ પ્રતિકૂળતા આવે તો એ પ્રતિકૂળતામાં એને નિજ ઉપર લક્ષ નહીં આવે ક્યારે કે અરે રે મારા પૂર્વે આ અજ્ઞાન મોહ પ્રમાદ એને કારણે કોઈ કર્મ બંધાયું અને એનું આ વિપરીત પરિણામ આવ્યું, આ મારી જાગૃતિ ત્યારે ન રહી, હવે હું આ જાગૃતિ રાખવા પ્રયત્ન કરીશ, મારા મન અને વચનને એ દિશામાં આવે, એ ન આવે ને એને આ જ આવે, એનું વચન જગત તરફ, એનું મન આ જ રીતે, અને જે હડફેટે આવ્યો એને મૂવો હોય તો. એટલે ઘરના એમ કે એને બતાવશો નહીં હમણાં, કા એના શરીરમાં રોગ છે, પણ તેમાં મનને શું વાંધો છે, ના એ એકરૂપ છે, મન વચન કાયાથી એકરૂપ છે. એને શરીરમાં જો જરાક રોગ આવે તો એ માનસિક રીતે પણ અસ્વસ્થ છે, અને તો કાંઈ માનસિક વાંધો નથી તો એ અસ્વસ્થ છે, અને વચનમાં કાંઈ ઠેકાણું નહીં. બહુ મુશ્કેલી છે, તત્વની ભિન્નતાને સમજતા જવી અને સૂક્ષ્મ પરિણામો ઉપર જાગૃતિ રાખી આ સાધના છે, આ તપ છે. આ તત્વજ્ઞાનના પાઠ પોપટની જેમ રટા કરવા ને રટાવ્યા કરવા, સાધના તો આ છે કે કે સ્વરૂપની પડે પડ જાગૃતિ જીવનમાં કેળવાય, જેટલો બોધ સાંભળતા જઈએ તે પ્રમાણે દેહભાવ ઘટતો જાય. કૃપાળુ દેવે તો મર્મ આપી દીધો છે ધર્મનો, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તે હનો, એ જ ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ તો આ છે કે દેહભાવ છૂટે, દેહા ધ્યાસ છૂટે, દેહ સાથેની એકત્વ બુદ્ધિ છૂટે, હું સ્વરૂપ ચેતન સંપૂર્ણ શુદ્ધ પરિપૂર્ણ અવિનાશી ચૈતન્ય ઘન એવો આત્મા, શરીરથી ભિન્ન છું, શરીરની સાથે છું, શરીરમાં છું, છતાં શરીર નથી, દેહમાં હોવા છતાં દેહાતીત છું, સ્વતંત્ર છું, શરીરની કોઈ અવસ્થા મને અસર કરે જેવું નહીં. હા, મારા જ્ઞાનની તારતમ્યતામાં ન્યૂનાધિક પડવું હોય તો કરે, પણ નહીં તો કરે જ એવું નહીં. નિયમા છે, બે પદાર્થ જુદા છે, બે તત્વ જુદા છે, પણ મારું જેટલું જ્ઞાન આને માટેનું હશે એટલા પ્રમાણમાં હું સફળ થઈ શકીશ. વાયુ ફેરથી જેમ વહાણ કુશળ નાવિક ખેવણહાર ખલાસી પોતાના વહાણને નિશ્ચિત દિશામાં લઈ જવા માટે, વહાણના પવનની સામે લડવા માટે પોતાની પાસે જે સઢ અને સુકાન છે, એ સઢ અને સુકાનને એવી સરસ રીતે કાબૂમાં રહે છે, એવી સરસ રીતે ચલાવે છે કે એના આધારે એ પોતાની ધારેલી ગતિએ જ પહોંચે છે. ભલે વાર લાગે પણ દિશા ફેર ન થાય, એ જવું હોય ક્યાંય ને નીકળે ક્યાંય એ ન થાય. જો કુશળ નાવિક હોય તો એમ આ જીવનની નાવને આપણે ચલાવવાની છે. પણ અહીંયા તો સરસ થઈ ગયું છે કે સોંપી મેં તો તારા ચરણમાં, મારે તો નાવડી પ્રભુ મારે હલાવવી જ નથી, તને હોપી દીધી છે. ઘણી વાર તો કોક વાર તત્વજ્ઞાનનો અતિરેક થઈ જાય, ભાઈ પ્રભુ ન કરી શકે કાંઈ, જો તું ન કર તો જગતની કોઈ તાકાત તને બચાવી શકે એમ નથી. એ તો તને માર્ગદર્શન આપે, વટે માર્ગોની જેમ સત્પુરુષ માર્ગ બતાવીને ચાલ્યા જાય છે. તો અહીંયા તો સત્પુરુષ સદગુરુ સદગુરુ જ્ઞાની એમ બધા કે મેં તો બધું એને હોપી દીધું છે, અને પછી બધા પાપ ધર્મ કર્મ બધું કરતો હોય અને પાછો સદગુરુના નામે વટાવે કે મેં તો એને હોપી દીધું છે, એ કેમ હું કરું છું, એને આ કીધું તને. કેવી રીતે પૂછાય આપણે ને કે તું આજે પાપ કર્મ કરે, સદગુરુને પૂછીને કરસ અને કીધું હોય તો એને તને કીધું છે, ક્યાંય મેળ પડે એમ નથી. કેમ કે ધર્મમાં આજે દાંભિકતા વધી ગઈ છે, નિખાલસતા પવિત્રતા શુદ્ધતા, કે મારું ન થાય તો મારે કોઈને નિમિત્ત ન બનાવાય. પણ આ તો હું ડાયો ડમરો રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામણો જે કઈ વાંક હોય બધું મેં તો ગુરુને હોપી દીધું છે, આ લક્ષણ તો બદનામ કોણ થાય. કૃપાળુ દેવી એક જગ્યાએ લખ્યું સરસ રીતે કે મુમુક્ષુના ત્યાગ અને વૈરાગ્ય તો સત્પુરુષ કરતા પણ ચડિયાતા હોવા જોઈએ, અને એને મળીને કોઈને લાગે કે આને કોઈ જ્ઞાની પુરુષ મળ્યો છે. તું ગુરુને દીપાવ, તું ગુરુને શોભાવ, તું ગુરુને સવાયા કરીને કર તારા ચારિત્રથી તારા વર્તનથી. એને બદલે પોતાની ઢીલાશ રાખીને મેં તો બધું હોંપી દીધું છે અને મારે કંઈ કરવાનું નથી. વર્તનમાં ઢીલો ગેસ જેવો થઈ અને ગુરુના નામે ચારો ચરતો હોય, બહુ વાત સંસારમાં. અને આ બધા જે કર્મો બંધાય છે ને એ ભયંકરમાં ભયંકર કર્મ બંધાય છે. જીવને ખ્યાલ નથી આવતો કે અનંતાનુબંધી કર્મનું સ્વરૂપ સાચા દેવગુરુ ધર્મની અવજ્ઞા અને અવહેલના છે, એની અસાધના છે. એના જેવો કોઈ કર્મબંધનો પ્રકાર નથી, સંસારમાં નહીં બંધાય પણ પરમાર્થમાં તો જલ્દી બંધાશે. પણ આ પણ જીવના લક્ષમાં આવતું નથી. વાયુ યોગે યત કિંચિત દશાફેર થાય છે તો પણ પરિણામ પ્રયત્ન સ્વધર્મને વિશે છે. બહુ આકરો ઉદય હોય તો પણ એનું પરિણામ અને એનો પ્રયત્ન જ્ઞાની પુરુષનો સ્વધર્મ અર્થે છે. પોતાના ધર્મમાં સ્થિર થવું તે જ છે. એ કોઈ ઉદય આવેલામાં લેપાઈ જવું, તદ્રુપ થવું, એકરૂપ થવું એવો એનો પ્રયત્ન હોતો નથી. એ કઈ તોફાનમાં પોતાની નાવને હોંપી દે ને પછી જે થવાનું થાય એ ન કરે, એ તો પોતે પૂરો પ્રયત્ન કરે કે પોતે સ્વધર્મની અંદર સ્થિર રહે. ઉદય આકરો આવે ત્યારે પુરુષાર્થ વધારે કરવો પડે. સામાન્ય સંજોગોની અંદર થોડી જાગૃતિ હોય તો ચાલે, પણ ઉદય જો આકરો હોય દેહની અંદર વ્યાધિનો, તો પુરુષાર્થ શાંતિનો વધારે કરવો પડે આપણે. અને તે સમયે આપણી સાધના શું છે, સાધનાનું સ્તર શું છે એ નક્કી થાય. કે ભાઈ સંજોગો એવા આવ્યા છે કે ચિત્તની શાંતિ રહેવી કઠિન છે, વાણીનો સંયમ રહેવો કઠિન છે, મનનો સંયમ કઠિન છે, ત્યારે આવે જો તો સાચી એને કહી કે એને જ્ઞાનીની ભક્તિ સાચી કરી છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કઈ નિયમ નથી. પૂર્વ નિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. પણ જ્ઞાની સમ વર્તે છે. જ્ઞાની હોય એટલે એને ધનવાન હોય એવું નથી, નિર્ધન હોય એવો પણ નિયમ નથી, અને અજ્ઞાનીને પણ એ કઈ અજ્ઞાની છે માટે ધનવાન છે એવો પણ નિયમ નથી, કે માટે નિર્ધન છે એવો પણ નિયમ નથી. જે કઈ છે તે નિયમ શું છે, સિદ્ધાંત શું છે? પૂર્વ નિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય વર્તે છે. જ્ઞાની હોય તો પણ ધનવાન હોય, બધી જ પ્રકારના ભૌતિક સુખ સંપત્તિ સામગ્રી હોય, ચક્રવર્તી પદ પણ પ્રાપ્ત હોય જ્ઞાનીને. એવા જૈન ધર્મમાં તો આપણે ઉદાહરણ છે બધા. ભરત મહારાજા કહીએ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ એ તીર્થંકર પદ પામ્યા, એ ચક્રવર્તીના ભવમાં પામ્યા. તો જ્ઞાનીની ઐશ્વર્ય વૈભવ સંપત્તિ સમૃદ્ધિ અમાપ હોય. પૂર્વ નિષ્પન્ન કર્મ, આ પૂર્વ નિષ્પન્ન અને બિલકુલ નિર્ધન પણ હોય, કશું જ ન હોય તો પણ એની જ્ઞાન દશા પૂર્ણ હોય. અજ્ઞાની છે એ પણ નિર્ધન હોય કે ધનવાન હોય, એ કોઈ એના અજ્ઞાન ઉપર આધારિત નથી, આનું જ્ઞાન ઉપર આધારિત નથી. આ દશા જે છે, વૈભવનું હોવું ન હોવું, સંપત્તિનું હોવું ન હોવું, સમૃદ્ધિનું હોવું ન હોવું, એ સેના ઉપર આધારિત છે? તો કે પૂર્વ નિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે ઉદય પ્રાપ્ત થાય છે. આપણને આમાં પણ સમાધાન ખરું? જ્ઞાન અજ્ઞાન એક બાજુ રાખી દઈએ કે મને જે કઈ સ્થિતિ સંજોગો પ્રાપ્ત છે એ ન મારી જ્ઞાન દશા ઉપર આધારિત છે, ન મારી અજ્ઞાન દશા ઉપર આધારિત છે. પૂર્વનું નિષ્પન્ન શુભ અશુભ કર્મ પ્રમાણે બંનેને ઉદય હોય છે. ફેર ક્યાં પડ્યો? હવે કૃપાળુદેવ કહે છે, જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે. એટલે સુખની સંપત્તિની છોડ ઉછળતી હોય તોય સમ, અને ભયંકર દારિદ્ર હોય તો પણ સમ, અને અજ્ઞાનીને એ વિષમ હોય છે. જરાક એની ધન સંપત્તિમાં ન્યૂનતા આવે તો પણ એ વ્યગ્ર થાય, વ્યાકુળ બને, આકુળ બને, અને વધી જાય સંપત્તિ તોય જાયલો ન રહે. જરાક અનુકૂળતા થઈ જાય પૂર્વની તો પણ એ સમપણું રાખી શકે નહીં. આટલો જ ફેર. અજ્ઞાની ધનવાન હોય કે નિર્ધન હોય, વિષમ હોય. જ્ઞાની ધનવાન હોય કે નિર્ધન હોય, સમપણ હોય. કેમ કે બંને અવસ્થા એ પૂર્વ નિષ્પન્ન કર્મ પ્રમાણે છે, અને સમ વિષમપણું વર્તમાન પોતાના આત્માની અવસ્થા જ્ઞાન દશા પ્રમાણે છે. એને પૂર્વના નિષ્પન્ન કર્મની અવસ્થા સાથે ધનવાન નિર્ધનતા સાથે સંબંધ નથી. એનું સમપણું એની જ્ઞાન દશા ઉપર આધારિત છે. ભલે ચક્રવર્તી પદ હોય અથવા ભલે દરિદ્રમાં દરિદ્ર અવસ્થા હોય તો પણ એનું સમપણું એ જ છે. કેવી અવસ્થા એની? તો એનો આધાર એ જ્ઞાની છે માટે. આ અને પેલો એને ખૂબ શ્રીમંત અવસ્થા છે, અત્યધિક ધનિક છે, તોય સમપણું નથી, વિષમ છે, અભિમાની છે, મદમાં છે, મદોન્મત થઈ ગયો છે, ગર્વિષ્ઠ છે, ઉન્નત થઈ ગયો છે. કારણ એની અધિક અવસ્થા છે, એ એને જ્ઞાન ન હોવાને કારણે સમપણું નથી, અને એ નિર્ધન છે તો પણ એનામાં સમપણું નથી. તો તૃષ્ણા છે, વાસના છે, લાલસા છે, ઈર્ષા છે, અદેખાઈ છે, અનેક પ્રકારના એ કષાયોથી વિભાવોથી પીડિત છે, અનેક વિકારો મનના છે. અધિકમાં એને સુખ નથી અને ન્યૂનતામાં પણ નથી. જ્ઞાનીને અધિક હોય કે ન્યૂન હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, આ સમપણું અને વિષમપણું, ઓલું તો બંનેને પૂર્વ કર્મ પ્રમાણે છે, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. કોઈ નિયમ નથી કે એક ધનવાન હોય ને બીજો નિર્ધન હોય, એવો કોઈ નિયમ નથી. પરંતુ સમપણું કોનું છે અને સમપણું કેવું, એ જ્ઞાનીના વ્યવહારની અંદર ક્યારેક ધનની સાથે એનો પનારો પડ્યો હોય તો પણ ખ્યાલ આવે કે મૂડીથી સાયલા જતા હતા અને રસ્તામાં કૃપાળુદેવે ઝવેરાતના બધા ડબ્બા ખોલ્યા કે લ્યો સૌભાગભાઈ, તમે કયો છો ને કે જ્ઞાની અને એ ધનવાન ન હોય, જ્યાં સરસ્વતી છે ત્યાં લક્ષ્મી ન હોય. આપણે બધું નક્કી કરી નાખીએ, જો લક્ષ્મી પૂછવા નથી જતા, આપણા ગણિત છે. તો કે જુઓ, અમારે તો બંને, અમારી પાસે તો બંને છે. તો સૌભાગભાઈ કે છે કે રેવા દો સાહેબ, મારે કઈ જો ઉગાડોમાં આ સિગ્રામ ચાલે છે અને આમાં કઈક નીચે પડી જશે, ત્યારે શું કહે છે, સૌભાગ ચિંતા કરો, માં જે મારું છે તે ક્યાંય જવાનું નથી. છે શ્રદ્ધા, આ હોવા છતાં સમપણું આવું છે. બોમ્બેની અંદર ઝવેરી બજારની અંદર સત્સંગ ચાલતો હતો, રાતના 2-3 વાગ્યા સુધી ચાલ્યો ને પછી પૂરો થયો, અને ઓલા લોકો તો પુનાથી આવ્યા હતા, એને તો ગાડી પકડી લીધી અને કૃપાળદેવ ઘરે આવ્યા, ઉતરી ગયા સીધે સીધા. દુકાન કઈ બંધ કરવાની, આ તે બજાર બંધ, દુકાન બંધ કરવામાં તો ગલ્લો સંભાળવાનો, બધી જે કાંઈ માલ મળી દો છે બધું બે બોક્સમાં મૂકવાનો, પેક કરવાના, તાળા મારવાના, 4 વાર ખેંચવાના, આવું બધું વિધિ હોય બધી. ઓલા નાનું ભાઈ હતા, નાનજીભાઈ, એને થયું કે આ તો કૃપાળદેવ આપણી હારે ઉતરી ગયા ને, એ ગીરગામ ગયા ને, આપણે અહીંયાથી બોરી બંદર વયા ગયા ને, અહીંયાથી પુના વયા ગયા, શું થયું હશે, ઓલા નાખી રાત ઊંઘ ન આવી. એણે બીજે દી કર્યું 11 વાગે અને પૂછ્યું, સાહેબજી આપણે બધું બંધ કર્યા વિના ગયા તો બધું બરોબર છે ને, જોખમ નથી ને, કાંઈ જોખમ બધા હતા, એને બધું બરાબર છે. કૃપાળુદેવને કશી જ નહોતું, આ સમપણું આ જ્ઞાનીનું. વ્યાપારમાં, વ્યવહારમાં, સંપત્તિમાં, મિલકતરી સાથે જેનો પનારો પડ્યો છે એમાં પણ સમપણું કેટલું છે આ બતાવે છે. તો એ જ્ઞાન દશાનું આ લક્ષણ છે. વસ્તુનું હોવું ન હોવું એ કર્મને આધીન છે, અને એની સાથે ચિંતિત થઈ જવું, એકરૂપ થઈ જવું, એ આપણો જે એની સાથે ચિંતા જે થઈ જાય છે, વ્યગ્રતા થાય છે, એ અજ્ઞાનનું લક્ષણ છે. એટલે વિષમપણું એ અજ્ઞાનનું લક્ષણ છે. કેટલી સરસ વાત કરે છે કે અજ્ઞાની હર્ષ વિષાદને પ્રાપ્ત થાય છે. જો એ ધન અથવા નિર્ધનતા હોય તો અજ્ઞાનીને હર્ષ વિષાદ હોય, જ્ઞાનીને સમ હોય, વિષમ ભાવો હોતા નથી. હર્ષ વિષાદ એ વિષમતાના ભાવો છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે, જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. સમજાય એટલું સમજવું. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાન દશામાં, એટલે 4th-5th ગુણ સ્થાનકે તે યોગનો પ્રસંગ સંભવે છે, સ્ત્રી પરિગ્રહ વ્યાપાર બધું હોય છે, તે દશામાં વર્તતા જ્ઞાની સમ્યક દ્રષ્ટિને સ્ત્રી આદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે. વિતરાગ દેવ સ્ત્રી સંગથી રહિત છે. જગતના દેવની કલ્પના અને જૈન દર્શનની અંદર દેવની કલ્પના, દેવ વિતરાગ છે. સંપૂર્ણ જ્યાં જ્ઞાન છે ત્યાં આવા કોઈ સંગ પરિગ્રહ હોતા સંભવ નથી. જો આ દર્શન, આ તત્વની શુદ્ધિ, અને એટલે ધનપાલ કવિ કહે છે કે ગજબ છે આ વિતરાગ. હું જ્યાં જ્યાં પ્રતિમા જોવા ગયો ત્યાં એને સ્ત્રીનો સંઘ છે, કુટુંબનો સંઘ છે, કોઈ સેવકોનો સંઘ છે, કોઈ ને કોઈ આયુધ છે એની પાસે રક્ષા માટેના. એક જ વિતરાગ પ્રતિમા એવી છે કે જ્યાં કોઈ સંઘ નથી અને કોઈ પ્રસંગ નથી, અને છતાં અભયની મૂર્તિ, પ્રસન્નતાની મૂર્તિ, પ્રસંગ ભાવ, ક્યાંય વિકાર નથી, ક્યાંય એ દેવને જોતા કોઈના ઉપર ખોફ થશે, કોઈના ઉપર પ્રથમ થશે, કોઈનો બદલો લેશે, કોઈને ટાળી દેશે, કોઈને તારી દેશે, આવી વાત કાંઈ નથી. આ તો નિષ્કારણ કરુણાથી કૃપાળુ દેવની આ ચિત્રપટની મુદ્રા જોઈએ તો કેમ કે ભાઈ એને જોતા તેમ જ લાગે, એને એને આ જગતને, વિચિત્ર જગતને કંઈ લેવા દેવા નથી. પદ્માસનની જીન મુદ્રાની અંદર જ્યારે સ્થિત છે ત્યારે ઓહો, જે દેવને હું નમસ્કાર કરું છું એ તો પોતાના સ્વરૂપની અંદર પૂર્ણતાએ લીન છે, એને મારા નમસ્કારની પણ ખેવના નથી. સંપૂર્ણ જ્ઞાન છે. એટલે જૈન દર્શનમાં દેવ સર્વજ્ઞ છે, પૂર્ણ જ્ઞાની છે, એના જ્ઞાનને કિંચિત માત્ર પણ આવરણ નથી. એટલે લોકની કોઈ સ્થિતિ, કોઈ પદાર્થ, એની કોઈ પણ અવસ્થા, ત્રણ લોકના તમામ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયો, જેને એક સમયમાં જેના જ્ઞાનમાં યાવત ઝડકે છે યુગપત, આવી જેનું જ્ઞાન પરિપૂર્ણતા ધરાવે છે એને કહેવાય કેવળ જ્ઞાન. એટલે જ્ઞાન સિવાય કશું નહીં, કેવળ જ્ઞાન. સો ટચનું સોનું, તો સોના સિવાય એમાં કશું નહીં. ગમે તે પરીક્ષા કરવી એટલી કરો, કસથી કરો, છેદથી કરો, તાપથી કરો, પણ એની એ સો ટચનું સોનું હોય તો એમાં સોના સિવાય એક પણ કણું, એક પણ અણુ બીજી ધાતુનું, બીજા પદાર્થનું મળવું અસંભવ છે. એમ આનું જ્ઞાન, એમાં ક્યાંય વિકારનો ભાવ, ક્યાંય વિભાવનો ભાવ, ક્યાંય કસાયનો ભાવ, ક્યાંય જગત પ્રત્યેનો આસક્તિનો ભાવ, ક્યાંય મોહનો કણિયો, શક્યતા નથી. જીવની આ પરિશુદ્ધપણું, આ જ્યારે કેવળ જ્ઞાન, આ સર્વજ્ઞતા, એ દેવ છે. અમારો દેવ વિતરાગી દેવ છે. પછી મહાવીર, વર્ધમાન, આદિનાથ, કુંથુનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, એ તો બધા વ્યક્તિ વિશેષ છે. પણ એ બધા વ્યક્તિ વિશેષ જ્યારે વ્યક્તિ વિશેષપણું મટી જાય છે ત્યારે સિદ્ધ અવસ્થામાં પૂર્ણ વિતરાગ છે. ત્યાં નામ પણ નથી, એ પણ એની પરિગ્રહ સંજ્ઞા ત્યાં પણ નથી, નામ પણ નથી, ત્યાં રૂપ પણ નથી. અરૂપી છે એટલે અશરીરી છે. નામ તો શરીર સાથે જોડાયેલું છે, શરીર નથી તો નામ ક્યાં રહ્યું? એવી સ્થિતિ આ દેવની કલ્પના. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ પરિગ્રહણો પણ અપ્રસંગ છે, ત્યાં પ્રસંગ સંભવિત નથી, સંભવિત જ નથી તત્વત. પણ આપણને એમ થાય કે કંઈક હથિયાર મૂકી દઈએ તો પ્રભુની પાસે, તો એ તત્વ સમજાયું નથી. પૂર્ણ જ્ઞાનને વિરોધ છે. કેમ કે કૃપાળુ દેવે એક સાદું વાક્ય આપ્યું 143ના પત્રમાં, તમે પરિપૂર્ણ સુખી છો એમ. મારી પરિપૂર્ણતા આત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે અને સ્વયં પૂર્ણ છે. એની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જગતના કોઈ પણ પરમાણુ માત્રની પણ આવશ્યકતા નથી. ન હોવું એ જ એની પરિપૂર્ણતા છે. અને આપણે કહીએ છીએ અધિક હોવું એ જ અમારી પૂર્ણતા છે. ખ્યાલ આવે છે? જેટલી વધુ અધિક પર પદાર્થ, એની માલિકી, એનું સ્વામિત્વ, એનો ભોગવટો, એટલું આપણે માની છીએ કે ઘણો મોટો, ઘણી પૂર્ણતા, ઘણો સુખી. અને અહીંયા કહે છે એક પણ પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. આવી સ્થિતિ, સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રી આદિ પરિગ્રહણો પણ અપ્રસંગ છે. પણ ન્યૂનતમ ભૂમિકા હોય તો આવા બધા પ્રસંગ સંભવે છે. સમ્યક દ્રષ્ટિ પણ વ્યવહારમાં હોય, સમ્યક દ્રષ્ટિ પણ સંસારમાં હોય, સમ્યક દ્રષ્ટિ પણ ગૃહસ્થિમાં હોય, પણ આ બધું જ્ઞાનની ન્યૂનતાનું લક્ષણ છે, ન્યૂનતા દર્શાવે છે. તો જે અધિક સંગ પ્રસંગમાં છે, જે અધિક સંગ પ્રસંગમાં છે તે જ્ઞાનની ન્યૂનતાનું દ્યોતક છે, તે જ્ઞાનની ન્યૂનતા બતાવે છે. એ બધાથી વિરક્ત જ્યારે થાય એ જ્ઞાનની પરિપૂર્ણતા લક્ષણ છે. તો જૈન મુનિની અંદર ઉપદેશ સાયમ જ આવે છે, કોઈ છત્ર ચામર સિંહાસન આ તે કોઈ ચીજ હોતી નથી, એની કઈ જે કઈ જ્ઞાનની પદવી વધતી જાય એમ આવા કોઈ બાહ્ય સાધનોની આવશ્યકતા એ પ્રસંગ ઘટતો જાય, એટલે સુધી ઘટે કે નિર્ગ્રંથ અવસ્થાની અંદર જિનકલ્પીની અંદર તો એકય વસ્તુ ન હોય, કદાચ શરીર ઉપરનું વસ્ત્ર પણ સરી પડ્યું હોય. આ જેમ જેમ જ્ઞાનની પૂર્ણતા થતી જાય તેમ તેમ આ અવસ્થા પર પદાર્થોના સંગ એનાથી એ અસંગ થતો જાય, બાહ્યથી અસંગ થાય અંતરથી અસંગ હોય, એટલે આ સ્થિતિ પૂર્ણતા ત્યારે બાહ્ય અભ્યંતર એ પૂર્ણ અસંગ થાય, એ અસંગતા એ પૂર્ણતાની અવસ્થા છે. તો એ વર્તતા એટલે ત્યાંથી અપૂર્ણ દશા હોય ન્યૂનતા હોય તો આ બધા અનેક પ્રકારના સાધનો પ્રસંગો ઉભા કરીને, ઘણા તો એ ઉભા કરીને એનો મહિમા ઉભો કરે છે જ્ઞાની તરીકેનો. આ તો વિપરીત વાત છે, વિરોધી વાત છે કે સાધનો ઉભા કરવા, મહિમા ઉભો કરવો અને એને કારણે પોતે વધારે જ્ઞાની છે, તો એ તો તત્વથી વિપરીત છે. એ તો બતાવે છે કે ન્યૂનતા ઘણી છે, સમજ ઘણી ઓછી છે, એટલે એને સાધનોનો સહારો લેવો પડે છે. આ વાતને આખો પત્ર અહીંયા સમાપ્ત થાય છે. 603 જ્ઞાનીનું ઓળખાણ, જ્ઞાન દશાનું ઓળખાણ અને જગતના પદાર્થોનું હોવાપણું એ આપણી જ્ઞાનની અપૂર્ણતા અથવા ન્યૂનતાનું દ્યોતક છે, લક્ષણ છે. સંપૂર્ણ જ્ઞાન છે તો કોઈ પદાર્થનો પ્રસંગ નથી એને, એટલે ધન નિર્ધનતા મૂકી, સંભાવ અને વિષમભાવ મૂક્યા, શરીરના આરોગ્યની અંદર પણ એમને હર્ષ શોકના પરિણામ મૂક્યા. આ દરેકે દરેક અવસ્થાની અંદર કૃપાળુદેવે જ્ઞાનીની આ અવસ્થાઓ આપી. એ જ્ઞાન દશાની અંદર એક આપ્યું કે કોઈ પણ પ્રકારનું બાહ્ય સુખ દુઃખ પદાર્થોનું, પછી આપ્યું શરીરના સ્વાસ્થ્યનું, પછી આપ્યું કે કંઈ પણ પ્રકારના બાહ્ય સંયોગોનું, આ વાહણનું વાયુફેરનું, એ બાહ્ય કંઈ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે એનું આપ્યું, પછી ધન નિર્ધનતાનું આપ્યું અને છેલ્લે આ બધા સ્ત્રી સંગ આદિ એનું આપ્યું. આ બધાની અંદર જ્ઞાની પુરુષ બધાથી ભિન્ન છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ. આ જ્ઞાનીનું એંધાણ પકડાઈ જવું જોઈએ, જ્ઞાનનું એંધાણ પકડાઈ જવું જોઈએ કે આ બધાથી એની સાથેની આપણી જે પરવસ્તા છે એ તૂટતી જાય અને જીવ પોતાના સ્વત્વની અંદર સ્થિર થતો જાય, સ્વભાવમાં સ્થિર થતો જાય, એટલે તેટલા જ પ્રમાણમાં એ શાંતિમાં સમાધિમાં અને પોતાના સ્વસુખની અંદર સ્થિત થાય. આ જ પરમ દશાનું પરમાત્માપણાનું લક્ષણ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.